તારીખ 26/9/1997 સ્વાનુભૂતિ દર્શન ના બોલ નંબર 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 224.
પ્રેક્ટિસનો સવાલ છે. પ્રેક્ટિસ પણ ક્યારે થાય છે કે એટલી ભાવના તીવ્ર હોય છે. આમ તો શું છે, મુમુક્ષુતાના પાયામાં પોતાના આત્મકલ્યાણની ભાવના છે એ મુખ્ય વાત છે, મેઇન ફેક્ટરી છે. ભાવના જેટલી બળવાન એટલી જાગૃતિ ઓટોમેટિક આવે, અને ભાવનાના કારણે જ વેદના આવે છે, ભાવનાના જ કારણે પૂર્ણતાનું લક્ષ્ય થાય છે, ભાવનાના કારણે આ જાગૃતિથી પોતાનું અવલોકન રહે છે. બધામાં ભાવના સળંગ છે. ભાવના જેટલી ઉગ્ર હોય એની ડિગ્રી જેટલી વધારે એટલું કામ થાય છે. અંતરના ઊંડાણમાંથી જ્યારે ભાવના થાય છે ત્યારે લગ્ન લાગે છે. સવારે લગ્નનો વિષય થાય છે અને લગ્ન લાગે છે ત્યારે અંદરની સૂઝ ઘણી આવે છે. જે મોટાભાગના લોકોને અંદરની સૂઝ નથી એ સૂઝ લગ્નને કારણે આવે છે. એવી રીતે વાત પરિણમન સહેજ બને છે. બળવાન ભાવના જોઈએ, ભાવના નું બળ જેટલું હોય સારું છે.
અવલંબન
એટલે કોનું અવલંબન?
એટલે આપણે કોઈ પણ કઈ પણ આમ અંતર પરિણામ જેમ થતું હોય અવલંબન ને પ્રમાણે થતું
હોય. અવલંબન નો વિષય શું?
એમ કે આગળ બધું છે, અપડતું છે,
ભાવના હોવી જોઈએ. પછી જો જ્ઞાની મળી જાય તો એનું અવલંબન મળે છે, અને પછી પોતાના સ્વરૂપનું અવલંબન મળે છે. રસને કારણે જાગૃતિ નથી રહેતી. રસની અંદર આધાર બુદ્ધિ સુખ બુદ્ધિ હોય છે, મુખ્ય કામ કરે છે રસ આવવામાં. અને પોતાપણું છે, પોતાપણું છે એને પણ, એને લઈને પણ રસ આવે છે. એટલે એ જેટલું પાતળું પડે તો એટલું નિરસપણું થાય. તો જાગૃતિ આવવાનો ત્યાં અવકાશ છે, જાગૃતિ રહેવાનો અવકાશ છે. રસ વધારે હોય તો જાગૃતિ ન રહે. સહાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય? સહાનુભૂતિ એટલે અહીંયા શુદ્ધ ઉપયોગ લેવો છે. નિર્વિકલ્પ દશામાં જ્યારે કોઈ સાધક પરિણમે છે એનું સ્વરૂપ કેવું હોય એ પ્રશ્ન પૂછ્યો છે. એટલે એમ કે સ્વાનુભવનું વર્ણન કરો. સમાધાન કે તે અંતરંગ સ્વરૂપ વાણીમાં પૂરું આવતું નથી, સંકેત માત્ર પણ આવે છે. કેમકે જે સ્વાદનો અથવા અનુભવનો વિષય હોય છે એ વાણીમાં નથી આવતો. ઘીનો સ્વાદ કેવો? તો કોઈ એમ કે ભાઈ ઘી તો સારું હોય તો બહુ મીઠું લાગે. તો મીઠું એટલે કાંઈ ગળપણ તો હોય નહીં. ગળ્યું લાગે મીઠું તો કે નહીં, એમ તો મળવું લાગે. તો મળવું એટલે કેવું? કાકડી જેવું લાગે, શું બદામ જેવું લાગે, કેવું લાગે? તો કે ના, એવું ન લાગે, તો ઘી તો ઘી જેવું જ લાગે. એટલે સ્વાદનો વિષય છે ને એ વાણીમાં ન આવે. મરચું પણ તીખું અને મરી પણ તીખ્યા તીખા, બેની તીખા જુદી જુદી. કેવી જુદી જુદી એટલે કેવી? એ સ્વાદનો વિષય છે. એમ આ અનુભવનો વિષય છે, એ આનંદના સ્વાદનો વિષય છે, શાંતિના સ્વાદનો વિષય છે. એટલે પૂરું વાણીમાં ન આવે. વિકલ્પ છૂટીને અંતરમાં આનંદનું વેદન આવે તે પોતે જ અનુભવી શકે છે. વિકલ્પનો અભાવ હોય છે એમ નાસ્તિથી વાત આવે. આકુલતાનો અભાવ હોય છે. આનંદ અને શાંતિ હોય છે, બે શબ્દો આવે, સુખ શાંતિ આનંદ હોય છે. પણ એ કેવા? એ તો એ પોતે અનુભવે છે, એને જ ખબર પડે છે. સ્વાદનો વિકલ્પ છે. અનંત ગુણથી ભરેલો આત્મા છે તેમાં ઉપયોગ સ્વાનુભૂતિ થતાં લીન થઈ જાય છે. અનંત ગુણથી ભરેલો આત્મા છે પોતાનું સ્વરૂપ, તેમાં ઉપયોગ લીન થઈ જાય છે ત્યારે એને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. એકાગ્રતા થઈ જાય છે, લીનતા થાય છે એટલે એકાગ્રતા થાય છે, તલ્લીન થઈ જાય છે. અને વિકલ્પ છૂટી જાય છે. નિર્વિકલ્પ સ્વરૂપ, સ્વરૂપ તો શક્તિરૂપ છે એટલે એમાં શક્તિમાં તો વિકલ્પ હોય નહીં. એ જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એમાં સ્વરૂપાકાર તદાકાર પરિણામ થાય એટલે પરિણામ પણ નિર્વિકલ્પ થાય છે તદાકાર થતા. અને જે વિકલ્પ ઉત્પન્ન થતો તો એ ઉત્પન્ન થતો બંધ થાય છે. અને વિકલ્પ છૂટી ગયો એમ કહે છે. વિકલ્પની આકુલતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે. અમુક પ્રકારે એટલે બહુ થોડી આવે છે. બાકી તો જે વેદે તે જાણી શકે છે, એને અનુભવ થાય એ જાણી શકે છે કે કેવો અનુભવ હોય. બાકી વાણીમાં તો કઈ બીજાને ખ્યાલ આવી જાય એવી રીતે નથી આવતો. તે દશા થતા આખી દિશા બદલાઈ જાય છે. દિશા સૂચક વાત થઈ પછી એનું એક પાસું છે કે પરિણામની જે બહિર્મુખ દિશા હતી એ અંતર્મુખ થઈ જાય છે. આનંદ વધી જાય ને, એકદમ આનંદ ઉભરાઈને આવે. એમાં શું છે, એનું એક બીજો ફેક્ટર છે, ક્ષેત્ર અપેક્ષિત છે. જેમાં એ દિશાની વાત કરી છે, એ દિશા ઉપરાંત એનો એક ફેક્ટર ક્ષેત્ર અપેક્ષિત છે. ક્ષેત્રમાં શું છે કે જ્યાં સુધી વિચાર ચાલતા હોય છે ત્યાં સુધી વિચાર મનમાં ચાલે છે. જ્યારે એ સ્વાનુભવ નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે ત્યારે આખા ક્ષેત્રમાં, પૂરા ક્ષેત્રમાં પગથી માથા સુધી જ્ઞાન અને આનંદનું વેદન, જ્ઞાનનું સ્વસંવેદન અને આનંદનું વેદન બધા પ્રદેશેથી આવે છે. જેમ આપણે એમ કહીએ કે આ ટ્યુબલાઇટ છે તો એમાં સળંગ બધે લાઈટ છે, બધી અંદર ફિલામેન્ટ છે ત્યાં જ લાઈટ છે, તાર છે ફિલામેન્ટ તાર છે ત્યાં જ પ્રકાશ છે. એમ જયારે વિચાર ચાલે છે ત્યારે ઉપયોગ એક ફિલામેન્ટ જેવું કામ કરે છે, કોઈ ચોક્કસ જગ્યાએ એનું જ્ઞાન, પોતાનું જ્ઞાન ચાલતું હોય એમ લાગે છે. શું વિચાર અહીંયા ચાલતો હોય એવું નથી લાગતું, વિચાર અહીંયા ચાલતો હોય એવું નથી લાગતું. શું જ્યારે સ્વાનુભવ થાય છે ત્યારે આખું ચૈતન્ય પિંડ છે એમાં ઉપયોગ પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે. એટલે જ્ઞાનનો ઉપયોગ એની સાથે આનંદ પણ, અનંત ગુણો ફેલાઈ જાય છે, પ્રસરીને વેદન આવે છે, પ્રદેશે પ્રદેશે પ્રસરીને વેદન આવે છે. એટલે અલંકારિક ભાષામાં એમ પણ કહેવાય કે આત્માના પ્રદેશે પ્રદેશે જ્ઞાનને આનંદના દીવા થાય છે. આપણે નથી કહેતા કોઈ માણસ અશક્ત હોય, ભૂખને લઈને શક્તિ આવી ગઈ હોય, કેટલાક દિવસ સુધી કાઢું ન હોય કોઈ કારણસર, અને શરીરમાં નબળાઈ આવી ગઈ હોય, ઉપવાસ કર્યા હોય કેવી રીતે હોય ને, તો નબળાઈ તો આવી જાય. પછી જયારે ખાવાનું શરૂ કરે અને એમાં પૌષ્ટિક ખોરાક લે, વેરાપ છે એની અંદર ઘી હોય છે, બદામ હોય છે, ટોપરું હોય છે, ત્યારે શું કહે છે માણસ કે જો 32 કોઠે દીવા થવા મીંડ્યા. આપણે ગુજરાતીમાં કાઠિયાવાડી કહેવત છે. એટલે શું કે એના શરીરના બધા પ્રદેશમાં જાણે શક્તિ આવી હોય એવું એને મહેસૂસ થાય છે. એ એક સામાન્ય દાખલો છે, આમાં જરાક તારતમ્યતા વિશેષ હોય છે. શરીર છે એ તો થોડું ભિન્ન છે આત્માથી, ત્યારે આ તો આત્મા પોતે જ પોતાના દ્રવગુણમાં પ્રસરીને પોતાને અખંડપણે વિદે છે. શું એટલે એને અખંડ ઉપયોગ પણ કહેવામાં આવે છે, એનું ખંડ ખંડ પણ નથી. એવું પણ એક એનો એટલે ન ખબર પડે એવું નથી. એ પ્રશ્ન છે તમારો કે ખબર પડે કે ન પડે, તો જે પ્રદેશે પ્રદેશેથી વેદન આવે ને કેમ ન ખબર પડે. સામાન્ય રીતે તો પ્રદેશે પ્રદેશેથી વેદન આવતું નથી, જ્યાં ઉપયોગ ફરે ત્યાં જ વેદન આવે છે. શું જમતી વખતે જીભ પાસે વેદન આવે છે, કોઈ અડે ત્યારે સ્પર્શો જ્યાં સ્પર્શ થાય ત્યાં જ વેદન આવે છે. જો આંખે જોયું ત્યારે આંખથી જ ખ્યાલ આવે છે કે અહીંયા જ્ઞાન છે. કાને કાન સાંભળીએ ત્યારે અહીંયા ઉપયોગ જાય છે કે અહીંયા જ્ઞાન કામ કરે છે. એ બધો ખંડ ખંડ ઉપયોગ કર્યો છે શાસ્ત્રમાં. ખંડ ખંડ એટલે અહીંથી છૂટીને અહીંયા, અહીંથી છૂટીને અહીંયા, અહીંથી છૂટીને અહીંયા, ક્ષેત્ર બદલ્યા છે ઉપયોગ. જ્યારે સ્વાનુભવનો ઉપયોગ છે એ પૂરા આત્માના ક્ષેત્રની અંદર પ્રસરીને આવે છે. આનંદ પણ પ્રસરી જાય છે અને જ્ઞાન પણ પ્રસરી જાય છે. એ બે તો ઓછામાં ઓછું સમજાય, બાકી તો આનંદ ગુણોનું પરિણામ છે. પણ જ્ઞાન ને આનંદ એ બે ગુણ તો પોતાને સમજાય એવી રીતે, ખ્યાલમાં આવી રીતે પકડાય છે. નહીં નહીં નહીં, બરાબર ખબર પડે. હા, સુખ શાંતિ આનંદ તૃપ્તિ તૃપ્તિ આવે છે. આમ શું છે, બાકીના કોઈ સુખમાં તૃપ્તિ નથી આવતી. તમને ગમે એવી ચીજ ભાવતી હોય ને ખાતા હોય અને ખાધી હોય તો પણ આત્માને તૃપ્તિ ન આવે. કેમ કે વસ્તુ ભિન્ન છે ને આત્માનો ભાવ ભિન્ન છે. ભાવ છે એ ચેતન છે, ઓલી વસ્તુ જળ છે. એકબીજા એકબીજાને મળતા નથી. ભાવમાં પરમાણુ જાતા નથી, પરમાણુમાં ભાવ જાતો નથી, એટલે અતૃપ્ત દશા રહે છે. પાંચે ઇન્દ્રિયના સુખોમાં આત્માની દશા અતૃપ્ત રહે છે, જ્યારે સ્વાનુભવના સુખમાં તૃપ્તિ આવે છે. શું એ પણ એક વિશેષતા છે. પણ એ તૃપ્તિ કેવી કે અનુભવાય, અનુભવાય એને જ ખ્યાલ આવે એવી. એના જુદા જુદા ફેક્ટરોથી એનું વર્ણન આવે છે, પણ તો પણ જે અનુભવી અનુભવ છે અને શબ્દોથી તો એની આઉટલાઈન મળે થોડીક, એટલું છે. હા, ડ્યુરેશન બહુ ઓછું છે, ડ્યુરેશન બહુ જ ઓછું છે, બહુ જ ઓછું. એટલે પાર્ટ ઓફ ધી સેકન્ડ છે એટલું બધું ડ્યુરેશન ઓછું છે. પાર્ટ ઓફ ધી સેકન્ડ છે અને છતાં પણ એની અસર બહુ છે અને એનું ફળ બહુ છે. જેમ કે પ્રથમ શુદ્ધ ઉપયોગ થાય છે અને સ્વાનુભવના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થઈ જાય છે ત્યારે પહેલું સમ્યક દર્શન ત્યારથી થયું ગણાય. શુદ્ધ ઉપયોગ પહેલો આવે ત્યારે તો એ છે વીજળીના ઝબકારા જેટલું જ. પણ જે જીવને એટલો પણ અનુભવ થયો ક્ષણાર્ધમાં, એ જીવના ભાવની અનંતતા ખલાસ થઈ ગઈ. અનંત ભાવ થવાની યોગ્યતા જે છે એનું બીજ છે એ બળી ગયું. બળેલું બીજ ઉગે નહીં કોઈ દિવસ. ચણાનો ડાળીઓ થાય એ ડાળીઓ કોઈ દી ન ઉગે. ચણાનો ચણો રહ્યો હોય તો ગમે ત્યારે ઉગે, ડાળીયા થયા પછી ન ઉગે. એમ એક અનુભવ આટલો જ ઓછા કાળનો છે, એ આત્માને અનંત ભાવ કોઈ દિવસ ન હોય. કોઈ દિવસ એટલે શું હોય કે એનો જ્ઞાન દશા છૂટીને પાછું અજ્ઞાની થઈ જાય, પડી જાય, તો પણ એને અનંત ભાવ ન હોય, અનંત કાળ ન હોય. એ અર્ધ પૂતગલ પરાવર્તનની અંદર આવી ગયેલો જીવ છે, લિમિટેડ પીરિયડમાં મુક્ત થઈ જશે. એટલે ફરીને સમ્યક દર્શન પાછું એને થશે, સાધક દશામાં આવશે અને પૂર્ણ શુદ્ધ દશા થઈને નિર્વાણ પદને પ્રાપ્ત કરશે. એટલી બધી એની શક્તિ છે. એ તો એનો બહુ મોટી વાત છે, આ સૌથી મોટી વાત છે. બીજું કે કોઈ જીવ સાતમી નારકીને અત્યંત અસાતાની વેદનામાં પીડ્યો છે, સાતમી નારકીમાં અસાતા વેદનીનો પાર નથી, એટલી બધી અસાતા વૃદ્ધિ છે કે કહી શકાય નહીં. શું એટલી અસાતા વૃદ્ધિમાં પણ જે સુધોપયોગ થાય એટલે અસાતા વૃદ્ધિ એ ટાઈમે એને વેદનમાં નથી રહેતી. એનો અર્થ શું થયો કે ગમે તેટલું અસાતાનું એટલે દર્દનું પીડાનું વેદન હોય, શારીરિક પીડાનું, આત્માના શુદ્ધોપયોગમાં એટલી બધી તાકાત છે કે એને ઓવરટેક કરીને અનુભવ કરે છે. તમે પીડા થતી હોય ત્યારે થોડોક વિચાર અનુભવને તપાસજો કે ઉપયોગ ત્યાંથી છોડાવવો મુશ્કેલ છે. તમને પીડા થતી હોય શરીરને, એટલે કોઈ એક અંગમાં થતું હોય, માથું દુખતું હોય, પેટ દુખતું હોય કે પગે ગુંગળું થયું હોય કે ગમે ત્યાં પીડા થતી હોય, હા ઉપયોગ ત્યાં વળગેલો ને વળગેલો રહેશે, હા છોડાવવો મુશ્કેલ છે. પણ આ જો સ્વાનુભવ થાય એ વખતે સાતમી નારકીની તીવ્રમાં તીવ્ર અસાતા એને ઓવરટેક કરી અને આત્માના આનંદનો અનુભવ થાય, આત્માની સુખ શાંતિનો અનુભવ થાય છે, એટલી બધી તાકાત છે એને. કૃપાળુજીએ જે 913 નંબરનો પત્ર લખ્યો છે એ વનમાળીદાસભાઈ જે હતા એને અસાતાનો ઉદય આવ્યો એમાં એ પત્ર લખ્યો છે. બહુ સરસ વાત કરી છે કે આ અસાતાથી છૂટવું મુશ્કેલ છે, સંસારના પ્રાણીને અસાતાથી છૂટવું મુશ્કેલ છે, એને અસાતા ભોગવવી કોઈને ગમતી નથી, અસાતાની વેદના કોઈને મંજૂર જ નથી. કોઈ પણ જીવને પૂછો અસાતાની વેદના કોઈને મંજૂર નથી અને તેમ છતાં ભોગવવી જ પડે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે આવી પરિસ્થિતિ જ્યારે છે ત્યારે કેટલાક વિચારવાન જીવોએ જરૂરિયાત લાગી કે આમાંથી છૂટી કેમ છૂટાય, અસાતામાંથી પણ કેમ છૂટાય, એવી જે જરૂરિયાત લાગી ત્યારે એનું સંશોધન કર્યું છે અને એ સંશોધનના અંતે એ શુદ્ધ ઉપયોગમાં આવ્યા છે. અને એ સંશોધન એમણે અસાતાના વેદનના કાળે પ્રયોગ કરીને કર્યું છે. એટલે એમણે એમ કહ્યું કે સાતા કરતા અસાતા વખતે એક આશ્ચર્યકારી વાત છે, આનંદકારી અને આશ્ચર્યકારી વાત છે કે એ વખતે તે મહાત્માઓને વિશેષ નિર્જરા થતી હતી, એટલે વિશેષ શુદ્ધિ થતી હતી, વિશેષ આનંદ આવતો હતો. જે વખતે દુઃખ થાય ને દુઃખથી ન છૂટી શકાય એવી અસહ્ય પરિસ્થિતિ થાય એ જ વખતે વિશેષ આનંદ ને સુખ શાંતિ થાય એવો ઉપાય એમણે ગોતી કાઢ્યો, શુદ્ધિ કાઢ્યો. એ એમનો અંતર સંશોધનનો વિષય બન્યો. એ જરૂરિયાત છે, એ શોધનું કારણ છે. નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન. આની પણ જરૂરિયાત છે, અસાતા નથી વેદવી, નથી ભોગવવી, તો એનો પણ રસ્તો છે ખરો, પણ એના માટે બધી પહેલેથી તૈયારી કેટલીક થવી જોઈએ છે. સિદ્ધ પ્રયોગ ઉપર કોઈ જીવ નથી આવી શકતો, એને તો જોડાઈ જવું પડે છે. આગળ પાછળ જે જ્ઞાનીઓનો માર્ગ છે એ માર્ગે પ્રયોગે છૂટ્યો હોય તો આવી શકે છે. એટલે વનમાળીદાસભાઈની કાંઈ યોગ્યતા સારી હશે અને એ અસાતાના ઉદયને પણ શાંતિથી વેદી રહ્યા છે એવું જ્યારે એમને ખબર પડી ત્યારે એમના ભાવો પત્રની અંદર આવ્યા. બહુ સારો પત્ર લખાણો. એ પત્રની અંદર એમણે વેદ જ્ઞાનની અંતર્મુખ થવાની વિધિ એ પત્રમાં એમણે લખી છે. 953 પત્રમાં આ એક જ પત્ર એવો છે કે જેમાં એમણે ભેદ જ્ઞાનની વિધિ આટલી સૂક્ષ્મતાથી વ્યક્ત કરી હોય શબ્દોમાં, જાય કે પત્રમાં આટલો અધ્યાત્મનો સૂક્ષ્મ વિષય નથી આવ્યો, અનુભવનો સૂક્ષ્મ વિષય આટલો બધો એકે પત્રમાં નથી આવ્યો જેટલો આ 913 માં આવ્યો છે. શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધ સ્વરૂપ સાથે લીન થયેલો ઉપયોગ, એને શુદ્ધ ઉપયોગ કહે છે. એને સ્વાનુભવ કહે છે, સ્વાનુભૂતિ કહે છે, સ્વાનુભવ કહે છે, શુદ્ધ ઉપયોગ કહે છે. ઉપયોગ તો ઉપયોગ છે, પણ જેની સાથે જોડાય એવું એને નામ આપે છે. અશુભ સાથે જોડાય તો અશુભ ઉપયોગ કહે છે, શુભ ભાવ સાથે જોડાય ત્યારે શુભ ઉપયોગ કહે છે, અને શુદ્ધાત્મ સ્વરૂપ સાથે જોડાય ત્યારે એને શુદ્ધ ઉપયોગ કહે છે. અને એ વખતે ઉપયોગની અંદર રાગાદિની મલિનતા ઉત્પન્ન થતી નથી. બુદ્ધિપૂર્વકના રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ તો હોય છે, પણ એ તો કેવડી ગમ્ય છે, પોતાને એનો અનુભવ નથી. પણ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશા થઈ છે, એટલે ઉપયોગ પણ શુદ્ધ છે અને એના અવલંબનભૂત સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપ પણ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એટલે એને શુદ્ધ ઉપયોગ કહે છે. બહુ સરસ છે વાત. સૂત્ર એનું એવું છે આપણા શાસ્ત્રમાં, ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. ચૈતન્યને અનુસરીને વિધાયી મેં પોઝિટિવ નિધિ અને નિષેધ, નિષેધ એટલે નેગેટિવ, નિધિ એટલે પોઝિટિવલી. ચૈતન્યને અનુસરીને જે પોઝિટિવલી પરિણમન કરે છે એવા પરિણામને ઉપયોગ કહે છે. આત્માના ચૈતન્ય સ્વરૂપને અનુસરીને ઉત્પન્ન થતો જે પરિણામ એને ઉપયોગ કહે છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ એની વ્યાખ્યા છે. ઉપયોગ છે એમાં ચેતના છે, ઉપયોગની અંદર ચેતના છે, અને એ ચેતનામાં બે ગુણનું પરિણમન છે, જ્ઞાન ગુણ અને દર્શન ગુણનું પરિણમન છે. જ્ઞાન દર્શન બે સાથે છે એની અંદર. એ જ્ઞાન દર્શનના પરિણામને, વ્યાપારને ઉપયોગ કહે છે. પછી પ્રકરણ અનુસાર ઉપયોગને જુદી જુદી રીતે સમજાવવામાં પણ આવ્યો છે. જેમ કે હું બોલું છું અને તમે એમ કહો કે રખરીને કહો ને, તો એ વખતે હું પૂછું કે કેમ ન સાંભળ્યું તમે, હું બોલ્યું નહોતું સાંભળ્યું તમે, એમ હું પૂછું તમે, ત્યારે તમે એમ કે મારો ઉપયોગ બીજે હતો. લક્ષ્ય એટલે લક્ષ્યના રૂપમાં પણ ઉપયોગ કહેવાય છે. પછી સાવધાનીના રૂપમાં ઉપયોગ કહેવાય છે. કોઈ માણસ મુમુક્ષુ હોય, આપણે મુમુક્ષુ હોય ત્યાં ગુરુદેવના કૃપાથી અમુક વસ્તુ બની સારી બની છે, કે કોઈ ડેસ્કબેડ ઉપર હોય તો મુમુક્ષુ ભેગા થાય, પછી ડાક્ટરની ને શરીરની ને એ કુટુંબની નહીં ચર્ચા નહીં, પછી જે ગુરુદેવે વાત કરી હોય એવી શુદ્ધાત્માને આત્માની ચર્ચા કરે ત્યારે એમ કે જો ભાઈ અત્યારે જરા ઉપયોગ આત્મામાં રાખજો, હો જરા ઉપયોગ રાખજો, હો ત્યાં ઉપયોગ એટલે સાવધાની, ત્યાં ઉપયોગ એટલે સાવધાની. એ સાવધાનીના રૂપમાં પણ ઉપયોગનો શબ્દનો પ્રયોગ થાય છે. હા, સાવધાની તો કે જાગૃતિ તો બે વાત છે. એનું કારણ શું છે કે બધા પ્રદેશ થી આવે છે ને, એક તો દિશા બદલાઈ ગઈ, જે આમ બાર પરિણામ હતું પર સન્મુખ એ છૂટી જાય છે. અંતર્મુખ છે એમાં પોતાનું જે સાક્ષાત સિદ્ધપદ છે મૂર્તિમંત, જેમ આપણે અરવિંદ ભગવાનની મૂર્તિ જોઈએ છીએ મંદિરમાં. હવે શરીરની ખોળું છે, અરવિંદ ભગવાનનું જે શરીર છે એ ખોળું કાઢી નાખો તો એટલો ચૈતન્ય સ્વરૂપે જે આત્મા રહીએ એવું અશરીરી પણ આખું સિદ્ધપદ છે આપણામાં પણ. સિદ્ધાલયમાં જે સિદ્ધપણે ભગવાન બિરાજે છે એવું જ આપણા શરીરમાં, આ શરીરનું ખોયું બાદ કરો તો આખે આખું સિદ્ધપદ જ છે. એ શુદ્ધોપયોગ છે એ સિદ્ધપદના અવલંબને છે. હું તમને કહું કે તમે ઘોર અંધારામાં ઉભા છો. કેટલું અંધારું છે કે તમારો હાથ તમને દેખાતો નથી, એટલું બધું ઘોર અંધારું છે. હવે એમાં વીજળીનો ઝપકારો થાય, તમે રસ્તો ગોતતા હોય કે ભાઈ આપણે ક્યાંક ભૂલા પીડા છે અને કંઈક સડક ઉપર આવી જઈએ તો વાંધો નહીં. સડક તમારી 5-10 ફૂટ જ નજીક છે પણ તમને તો અંધારામાં કાંઈ દેખાતો નથી. ફ્રેક્શન ઓફ ધી સેકન્ડમાં વીજળીનો ઝપકારો થાય છે. 1 સેકન્ડ ચાલતો નથી વીજળીનો ઝપકારો, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડમાં હોય છે. પણ તમને રસ્તો દેખાઈ જાય છે કે નહીં, સડક દેખાય મોટી, હા તમે પહોંચી જાઓ. એટલે અંધારામાં આજવાળું થાય ને ખબર ન પડે એમ કેમ બને, એવું છે. વિકલ્પ છે એની સાથે જોડાયેલો જે આત્મા છે એ રાગરૂપી અંધારામાં ઊભો છે અને આ ચૈતન્ય પ્રકાશમાં આવે છે, એટલો બધો ફરક છે. એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી ભલે ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ એનું ડ્યુરેશન છે તો પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ હોય છે, તો ઓર્ડિનરી પરિસ્થિતિ નથી. એટલે નહીં ખબર પડવાનો સવાલ નથી. ઘણા એમ લે છે આમ શું છે, ઘણાના વિષયથી અજાણ્યા હોય અને પોતાને સમ્યક દર્શન માનતા હોય એટલે એવી રીતે પણ ઘણા વાત કરતા હોય છે. અમારે ત્યાં ઘણા ભૂલ કરતા હોય છે. સમ્યક દર્શન થાય ને એટલું બધું સૂક્ષ્મ કાળ માટે હોય છે ને એને ન પણ ખબર પડે, એટલે એવું ન માનવું કે સમ્યક દર્શન નથી થયું, એવું ઘણા બોલતા હોય છે. એ ગડબડ છે બધી, એ ખબર નથી એને, ખબર ન પડે એવું બને. ભાવ ભાષણ માં આવ્યું છે પણ અભેદ અનુભવ નથી કર્યો. શું સાક્ષાત અનુભવ જેનો સાક્ષાત્કાર કે છે એને એ નથી થયો. ભાવ ભાષણ માં, ભાવ ભાષણ માં ભાસી ગયું છે કે હું આવો છું એવું ફીલ થવા માંડ્યું છે પણ સાક્ષાત્કાર નથી થયો. તો સાક્ષાત્કાર ભાવભાષણ પછી સાક્ષાત્કાર થાય છે. તો એ ભાવભાષણ પછી એના જે પુરુષાર્થની સ્વરૂપ સન્મુખતાની ડિગ્રી વધે અને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય ને અનુભવને ખબર ન પડે એમ કેમ બને, એ વખતે પોતાને પોતાના સાક્ષાત સિદ્ધપદના સાક્ષાત્કાર થઈને દર્શન થાય છે, ન ખબર પડવાનો પ્રશ્ન જ નથી કાંઈ. સેમ્પલ સે પતા ચલ ગયા હૈ, સેમ્પલ સે પતા ચલ ગયા હૈ. સેમ્પલ જો જ્ઞાન વેદન હૈ ને તો ઉસકા સેમ્પલ હૈ, ઉસ પર સે પતા ચલ ગયા હૈ કે એસા હૈ, તો ઉસકા સામર્થ અનંત સામર્થ ભાષિત હો ગયા, અનંત સામર્થ કા પતા ચલ ગયા. ઓ ઓ ઇતના મેરા અનંત સામર્થ, ઇતના અનંત સામર્થ, ઇતના 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 કરતા ડૂબ જાતા હૈ. પછી
આનંદિત તો આતા હૈ ફિર આનંદિત તો આતા હૈ ના.
કે ભાવવાસન કે કાળ મેં આનંદ તો આતા નહીં ને, વો આનંદ તો સ્વાનુભવ મેં સાક્ષાત્કાર કે કાળ મેં આતા હૈ. અપૂર્વતા જ ઉત્પન્ન થઈ, અપૂર્વ આનંદ આવ્યો એને એમ કે છે. પોતે સ્વરૂપમાં સાવધાન થયો ત્યારે શુદ્ધ ઉપયોગ થયો છે. સાવધાની છે એને ખબર ન પડે એમ કેમ? બે સાવધાની હોય એને ખબર ન પડે. ખબર ક્યારે ન પડે? માણસ બે સાવધાન હોય ત્યારે ખબર. આ તો પોતે સ્વરૂપમાં અત્યંત સાવધાન થાય ત્યારે આ શુદ્ધ ઉપયોગ થાય છે. એટલે શું છે, ડ્યુરેશન પીરિયડ બહુ અલ્પ અને સૂક્ષ્મ છે એટલે ખબર ન પડે એવી એક આશંકા થાય. પણ સાવધાની છે ને એટલે ખબર પડે. સાવધાની પૂરેપૂરી એક જ જગ્યાએ છે, સંપૂર્ણ સાવધાની એક જગ્યાએ છે એમ છે. નિરાવરણ જ્ઞાન થયું ને, નિરાવરણ જ્ઞાન છે. અત્યારે જે જ્ઞાન ચાલે છે એ આવરણ વાળું છે, આ નિરાવરણ જ્ઞાન છે. હું તો જે પ્રશ્ન થાય છે એ ડ્યુરેશનને કારણે થાય છે કે આટલું બધું ઓછું ડ્યુરેશન છે, એનો ડ્યુરેશન પીરિયડ ઘણો ઓછો છે. તો કદાચ ન ખબર પડે એમ બને ખરું કે નહીં, ખબર પડ્યા વગર રહીએ જ તિર્યંત હોય તો એને ખબર પડે, એને તો ઉગાડ બહુ ઓછો છે તો ખબર પડે એવી વાત છે. એની છે ને પૂર્વ જે તૈયારી છે ને એ ખ્યાલમાં આવે એટલે આમાં આ પ્રશ્ન ન રહે. શું પૂર્વ તૈયારી એની એવી જ હોય છે કે અંદરમાં જે બે જાતિના પરિણામ છે, આત્મભાવ અને અનાત્મભાવ, કૃપાલુજીની ભાષા એવી છે, એક આત્મભાવ છે અને એક અનાત્મભાવ છે. અનાત્મભાવ એટલે બધા પ્રકારના વિભાવો છે, આત્મભાવ એટલે જ્ઞાન છે અને જ્ઞાન સામાન્ય છે. એ બેની ભિન્નતાનો પ્રયોગ જાગૃતિપૂર્વક ચાલતો હોય છે અને એ પ્રયોગના પરિણામે રિઝલ્ટેડ પોઝિશન સુધી ઉપયોગ છે. એટલે કેમ ખબર ન પડે? ઊંઘમાં હોય ને આવી ગયું હોય ખબર ન પડે. શુદ્ધ ઉપયોગ કોઈ દી નિંદ્રામાં ન આવે, કોઈ દી અશુભ ઉપયોગની પ્રવૃત્તિમાં ન આવે, શુભ ઉપયોગની પ્રવૃત્તિમાં જ આવે. અને શુભ ઉપયોગમાં ભેદ જ્ઞાન ચાલતું હોય પાછું એમ છે. શુભ ભાવથી જ્ઞાન જુદું, શુભ રાખથી જ્ઞાન જુદું, શુભ રાખથી જ્ઞાન જુદું એમ એવી રીતે. એ જુદી વાત છે, એ અશુભ યોગ કહેવાય. યોગ અને ઉપયોગ જુદી જુદી વસ્તુ છે. અશુભ યોગ જુદી વસ્તુ છે અને અશુભ ઉપયોગ જુદી વસ્તુ છે. અશુભ ઉપયોગમાં શું છે કે અશુભ ભાવ હોય છે અને એમાં મલિનતા વધારે હોય છે. ખાલી ઉદય હોય છે, એમાં ભાવ સાથે સંબંધ નથી. ઠીક છે, ઉદય તો ભિન્ન છે, રાગથી ભિન્ન છે તો ઉદય થી તો ભિન્ન પડે છે. શું કહે છે કે તે દશા થતા આખી દિશા બદલાઈ જાય છે. જે બહારની વિભાવની દિશા હતી તે પલટાઈને સ્વભાવની દિશામાં વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ એવી કોઈ જુદી દુનિયામાં ચાલ્યો જાય છે. આ વિભાગની દુનિયામાં નહીં પણ અલૌકિક દુનિયામાં તે ચાલ્યો જાય છે અને સ્વભાવમાં તલ્લીન એકદમ લીન થઈ જાય છે. સ્વાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ થઈ જાય છે. પછી તીવ્ર રસે કરીને ઉપયોગ આવેલો છે એટલે પછી પરિણતિ થઈ જાય છે એને. તે અનુભૂતિ વેદનમાં આવે છે, તે અનુભૂતિ વેદનમાં આવે છે તેથી જાણી શકાય છે, વેદી શકાય છે, પણ કહી શકાય નહીં. આનંદથી જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારિક દેવ પોતે બિરાજે છે તેવી સ્વાનુભૂતિ થાય છે. એટલે પોતાને સંપૂર્ણ દેવ સ્વરૂપે દિવ્ય સ્વરૂપે પોતે જોવે છે. જેવો સિદ્ધ ભગવાનનો આનંદ છે પરમ આનંદ, તેનો અંશ જાતે તે જ, ક્વોન્ટિટી ઓછી, ક્વોલિટી એ જ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. વિભાવ દશામાં આનંદ નથી કેમ કે તેમાં જ્ઞાન આકુલતાવાળું છે. જ્યારે સ્વાનુભૂતિમાં નિરાકુલ સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલા એવા પોતાના આત્માનું વેદન કરે છે એમ શબ્દોમાં આવે છે. દરેક જ્ઞાનીઓ પોતપોતાની રીતે મૌલિકતાથી એનું વર્ણન કરે છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજીએ બહુ વર્ણન કર્યું છે એનું, કેટલાય શબ્દોથી વર્ણન કર્યું છે. શું ઘણા શબ્દો પ્રયોગ કર્યા છે, મેં તે એટલા નથી કર્યા, કેટલાય શબ્દોનો પ્રયોગ કર્યો છે. એને બહુ ભાંગવાઈ લખાણ આવે છે. પોતે સમર્થ જ્ઞાની છે દીપચંદજી. પછી 23મા પ્રશ્નમાં બેનશ્રીએ પોતે જ્યારે એમને પહેલો વહેલો સ્વાનુભવ થયો ત્યારે એમણે પોતાની ડાયરીમાં એ વખતે જે શબ્દો એમને સ્ફુર્યા એમાં એનું વર્ણન કર્યું છે. એમના જ્ઞાન વૈભવમાં પુસ્તકમાં એમના હસ્તાક્ષરમાં એ ડાયરીનું પાનું છાપ્યું છે. તિથિ વાર બધું લખ્યું છે. 1989 સાલમાં થયો છે. મારા શરીરનો જન્મ 89માં છે. એમનો સ્વાનુભવ 89માં છે. એમની ઉંમર 18 વર્ષ ને 84 ને મેળ નથી પડતો. 84મો જન્મદિવસ ગયો. નિવાસીની સાલ યાદ છે. ₹2053 ચાલે છે ને, 53 ને 11 64 બરાબર નિવાસીમાં છે મારા શરીરનો જન્મ. એમાં એમને લખ્યું છે, આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો. કેવા શબ્દો એમણે વાપર્યા છે, આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આનંદ તરંગોમાં ડોલી રહ્યો હતો. એટલે આપણે શું કહેવું છે, પ્રશ્ન ઉઠાવનારે પ્રશ્ન એમ ઉઠાવ્યો છે, વાત પ્રસિદ્ધ થયેલી છે. અતિન્દ્રિય આનંદમાં શું શું સંવેદન થતું હશે, તો બહુ વિસ્તારથી એમણે જવાબ આપ્યો છે. એમણે પોતાની જે દશા છે ને, એટલે ઘણો બે પેજ ભર્યા છે. પહેલા તો એમ કીધું તેનો અર્થ શું કરવો, એમ કે શબ્દોનો અર્થ શું કરવો, એમ કે તે કાંઈ વાણીમાં થોડું આવે છે. પહેલાં તો એમ જવાબ આપ્યો છે, પછી બહુ લાંબો લાંબો જવાબ આપ્યો છે. પણ એક વખત તો વિચાર આવ્યો એ બોલી ગયા છે, તેનો અર્થ શું કરવો, શબ્દોનો શું અર્થ કરવા, એમ કે વાણીમાં થોડી વાત આવે છે. આત્મા તો અદ્ભુત છે, તેના દ્રવ ગુણ પર્યાય કોઈ જુદા છે. એટલે તમે એમ કે આ શીખી લ્યો છો પાઠમાળા વાંચીને, પ્રશ્નોત્તર માળા વાંચીને, આત્માને દ્રવ ગુણ પર્યાય આવા છે એવી વાત નથી. શું વસ્તુનું સ્વરૂપ જે ભાવભાષણથી બંધારણમાં આવે છે એ હાવ જુદું છે, એમ કે કલ્પના નથી કોઈ કરવાની. એમાં અનંતકાળથી આકુલતા હતી, તે આકુલતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે, તે નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. સ્વભાવ જ નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. આત્મા સ્વયં આનંદ સ્વભાવે જ છે, એટલે કે આત્મામાં આનંદ આદિ અનંત ગુણો છે અને તેમાં આત્મા પરિણમન કરતો હોય છે. અર્થાત આત્મામાં અનેક જાતની ક્રિયાઓ ઉત્પન્ન થાય છે, તરંગો ઉઠતા હોય છે અને તેમાં તે રમણતા કરતો હોય છે. આવો આત્માનો સ્વભાવ છે. આત્મામાં આનંદ આદિ અનંત ગુણ છે અને તેની પર્યાયોના પરિણમનના તરંગ ઉઠતા હોય છે એવો અર્થ છે. બાકી વાણીમાં તેના માટે કોઈ ઉપમા છે નહીં. સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ છે અને આ સ્વાનુભૂતિમાં તેનો અંશ છે, પણ તે જ જાત છે. જાત એટલે ક્વોલિટી તે જ છે. આત્મા પોતે અસ્તિત્વરૂપ છે, અવસ્તુ નથી. અસ્તિત્વરૂપ છે, અવસ્તુ નથી, તથા તે અસ્તિત્વ જાગ્રત સ્વરૂપ છે. એટલે જ્યાં આકુલતાથી છૂટ્યો ત્યાં આત્મામાં જે સ્વભાવ છે તે પ્રગટ થાય છે અને તેથી આનંદ તરંગમાં રમી રહ્યો હતો એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે, એટલે અનુભવનું ઊંડાણ છે. એ વાક્યની અંદર અનુભવનું ઊંડાણ છે. આનંદ તરંગમાં આત્મા રમી રહ્યો હતો, મારો આત્મા, એમણે એમ લખ્યું, મારો આત્મા આનંદ તરંગમાં રમી રહ્યો હતો એમ કહ્યું છે. તે વાક્યની અંદર ઊંડાણ છે. કહેવા માટે શબ્દો દ્વારા કહેવાય કે ખેલી રહ્યો હતો, રમી રહ્યો હતો, બોલી રહ્યો હતો, પણ તે બધાના અર્થમાં ઊંડાણ છે. તેના સ્વભાવમાં અદ્ભુતતા છે. શબ્દથી એમ કહેવાય કે તરંગમાં ડોલતો હતો, ઝૂલતો હતો, બાકી તેના ભાવમાં ઊંડાણ રહેલું છે તે કાંઈ દ્રષ્ટાંતથી ખ્યાલમાં ન આવે. દ્રષ્ટાંતથી કાંઈ પકડાય નહીં. સાગર ઝૂલતો હતો, સાગરમાં ઝૂલતો હતો, તરંગોમાં ડોલતો હતો, એવા બહારના દ્રષ્ટાંત આવે. બાકી વસ્તુ તો કોઈ જુદી છે, એ તો સ્વાનુભૂતિમાં વેદે તેને ખ્યાલમાં આવે, અર્થાત સ્વાનુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વેદન થાય છે. આપણે નથી કહેતા દરિયામાં ભરતી આવે ત્યારે એમ કે આખો દરિયો ડોલે છે, એમ નથી કહેતા. એમ એ આખો આત્મા લેવો છે, પરિણમનનો એક અંશ જુદો પાડીને નથી લેવો. એ જાતનું એમની શૈલી છે કે જાણે આનંદનો સાગર ડોલી ઉઠ્યો અંદરમાં, આનંદનો સાગર અંદર ભર્યો છે ને એ દરિયો જ ઉછળ્યો એમ કે એવી રીતે લે છે. અને જાતિની અપેક્ષાએ જે સિદ્ધ ભગવાનનું પરિણમન છે એ જાતિનું પરિણમન હોવાથી ત્યાં જે જ્ઞાન થયું એ જ્ઞાન પણ કેવળ જ્ઞાનની જાતિનું થયું. જાતિ બે જ છે, જ્ઞાનની જાતિ બે જ છે, એક સમ્યક અને એક મિથ્યા. તો અહીંયા મિથ્યા જ્ઞાન સમાપ્ત થઈ ગયું, અથવા મિથ્યા જ્ઞાનનો નાશ થઈ ગયો, અભાવ થઈ ગયો અને સમ્ય જ્ઞાન પ્રગટ થયું. અને કેવળ જ્ઞાન પણ સમ્ય જ્ઞાન જ છે. કેવળ જ્ઞાન જાતિ અપેક્ષા એ સમ્ય જ્ઞાન છે અને અહીંયા જે શુદ્ધ ઉપયોગ છે એ સમ્ય જ્ઞાન છે. એટલે જાતિ અપેક્ષા એ મોક્ષ તત્વનું જ્ઞાન થઈ ગયું ત્યાં, અને મોક્ષ તત્વની શ્રદ્ધા પણ થઈ કે આવો જ મોક્ષ હોય. એવી જ રીતે ભગવાન સિદ્ધ ભગવાનનો પરમાનંદ છે એનું પણ જ્ઞાન થઈ ગયું. કેમ કે સેમ્પલ ઉપરથી એનું અનંતુ કેવું છે એ જ્ઞાનમાં આવી જાય છે. એવી રીતે પછી ઘણું વિસ્તાર વાળું વર્ણન છે, લઈશું આપણે કાલે લઈશું. થોડું
શૈલી છે.
तो अनुभव बात होती है तो फर्क तो पड़ता
है। वैसे भी बंसी का थोड़ा इजी है, उस तरह का था ना काव्यात्मक
टोन में, वो कभी भी थे ना,
कभी नहीं थे। सेकंड है सेक्शन ऑफ ए सेकंड है, पर है तो आत्मा की पर्याय।
हाँ, और उसमें आनंद का उछाला है, फान आता है। उछल करके बाहर आता है, तो कैसे पता नहीं,
इसे पूरा पूरा सब चीज उसमें आता है, आ जाता है।
कोई माइल्ड परिणाम होने ख्याल बाहर जाए, पर तीव्र परिणाम के विरुद्ध ख्याल बाहर जाए, आ तो अति तीव्र परिणाम से कि विकल्प ने तोड़ी नहीं खाने, छोटी जो विकल्प छोड़ो छूटे नहीं, ये छूटी गयो। ઉપયોગ ઊંડો 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 જઈને ફોયરામાં જઈને ભગવાન ના દર્શન કરે છે, કેમ ખબર ન પડે? હા, પ્રોસેસ બધી બરાબર ચાલુ છે ને, બરાબર જાગૃતિ માં છે, જે પ્રોસેસ તો આગળ નો બધો ચાલુ છે, એમ છે, એટલે બરાબર જાગૃત અવસ્થામાં બધું ચાલતું હોય છે। બરાબર ખ્યાલમાં આવું વાત છૂટતી નહીં, ખ્યાલમાં છે વાત છૂટતી
નહીં,
ભલે આમ છે ને ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ ઉપયોગ ચાલે છે, પણ એની પરિણતિ થઈ જાય છે એટલે એમાં એ લંબાયા કરે છે। શું એમ તમને ગુસ્સો આવે તો ભલે ઠંડો પડે પણ થોડુંક અંદર હજી હાલતું હોય, એમાં આ તો તીવ્ર પરિણામ છે એટલે પરિણતિને એની અસર તો બહુ ચાલતી હોય છે પાછી। એનું નામ સાધના છે, આરાધના છે, એનું નામ છે। પ્રવાહી નથી પણ આના સ્વાદ ને અમૃત ની રૂપમાં આપી છે। અમૃત એટલે શું એ અનુભવમાં જ ખબર પડે છે, અમૃત એટલે શું અમૃત શું એ અનુભવાય છે, અમૃતમય શાંતિ